अभी संवत 2494 माक्षरवद आठम रविवार परी 24 बार सरसद नदी ने पूज्य श्री गांधी स्वामी ने समय सा कलष्टिका में श्लोक 116 पर सुवर्णपुरी में प्रवचन कलष्टिका ना सरंग प्रवचन नंबर 103
नमो नोये सौरियंताणम नमो नोये सौदानम नमो नोये सौरायरियाणम नमो नोये सौजायानम నమో నువీ సౌ త్రిగావతి శ్రావణం ఓంకారమిందు సంయుక్త నిత్యం జయంతి యోగిన కామదం మోక్షదం చే ఓంకారాయ నమో నమః మంగళం భగవాన్ మంగళం గౌతమోని మంగళం కుంకుందారి ఉజేంద్రమోష మంగళం నమస్మరి స్వాగా స్వాను భూత్యాచకాస్తి స్వాయ భవాయ త్రిగావ నిరుసని
એક સો ને પાંચ પાનું છે ને છેલ્લો શબ્દ ભાવાર્થ નથી ભાવાર્થ છેલ્લી લીટી 105 પાને એની ઝીણું પડશે પણ હવે સાંભળવું તો પડે ને એમને બહુ ઝીણું લાગશે પેલું શાંતિભાઈ ને તો
એને તો આંખ થી દેખાય છે એમ લાગે
જો શું અધિકાર ચાલે છે કે ભાવ આ આત્મા છે આત્મા જે આત્મા છે ને આ દેહમાં ભિન્ન
છે
એ આત્મામાં અનંત ગુણ છે અને એ ભગવાન સર્વજ્ઞ પરમેશ્વર તીર્થંકર દેવે જે આત્મા જોયો એવા અનંત આત્મા જોયા પરમેશ્વરે એમાં આ આત્મા વસ્તુ છે આ દેહ થી ભિન્ન આ શરીર વાણી મન એ કઈ આત્મા નથી આ તો જળ માટી ધૂળ છે અંદર કર્મ છે એ પણ એક જળ માટી છે અને એમાં જે કઈ પુણ્ય પાપના ભાવ થાય છે શુભ શુભ રાગ દયા દાન વિકલ્પ પુણ્ય પાપની વૃત્તિઓ એ બધો આશ્રવ તત્વ છે અહીં આ અધિકાર ચાલે છે ને એ આશ્રવ છે આશ્રવ એટલે જે પરિણામે નવા આવરણો આવે તે પરિણામને ભાવને આશ્રવ કહેવામાં આવે છે
બરાબર
અપરિચિત હોય એમને એવી પરીક્ષા અપરિચિત નથી હોય એ સમજવાય જે ભાવથી નવા આવરણો આવે તે ભાવને આશ્રવ કહેવામાં આવે છે હવે ભાવની વ્યાખ્યા કરી કે જે આત્મામાં પુણ્યને પાપ દયાને દાન વ્રતને ભક્તિ આદિ શુભ ભાવ હિંસા જૂઠું ચોરી વિષય વાસના કમાવાનો ભાવ એ પાપ એ શુભ ને અશુભ ભાવ બે વાસના છે વૃત્તિઓ છે વિકાર છે તેથી તેને આશ્રવ કયો આશ્રવ એટલે આ મર્યાદા એનાથી નવા આવરણો આવે એથી એ ભાવને આશ્રવ કહેવામાં આવે છે
બરાબર
નરમભાઈ કોઈ એ તો સમજાય છે ને સંજભાઈ ના પાડે કોઈ બી સાંભળ્યું નથી કઈ નરસિંહભાઈ નો બહુ પરિચય હતો ઘણો શબ્દો તો જાણતા નહીં ઘણા હજુ તે નિશાલથી આ આત્મા છે કે નહીં વસ્તુ એ પહેલું ખબર છે કે નહીં કે એ ખબર નથી એ જ કહે છે કે આત્મા છે એ આત્મા જ્ઞાન અને આનંદ આદિ અનંત ગુણનો પિંડ છે જેમ સાકર છે એ સાકર જેમ સફેદાય મીઠાશ આદિનો પિંડ છે સાકર સાકર વસ્તુ છે એ સફેદાય મીઠાશ સુમાળક અસ્તિત્વ આદિ શક્તિઓનું સત્વ આખું પિંડ છે એમ આત્મા આત્મા શું ચીજ છે એમ કે છે એ તો સમજાય કે નહીં આમાં આ આત્મા જે છે એ વસ્તુ છે પદાર્થ છે અરૂપી અનાદિ અનંત નવો નહીં થયેલ નાશ થઈને ક્યાંય નહીં ભળે એવું આ આત્મા એક સતરૂપ શાશ્વત વસ્તુ છે એ આત્મામાં અનંત શક્તિઓ છે કારણ વસ્તુ છે એની કઈ શક્તિ હોય કે નહીં સ્વભાવ હોય ને જેમ સાકર તો સાકર તો વસ્તુ થઈ તો એનો સ્વભાવ શું કોઈ મીઠાશ કુમારપ ધોળપ એની શક્તિ અથવા સ્વભાવ એમ આત્મા વસ્તુ છે સ્ત્રીકા શાસ્ત્ર એમાં એની અંદર જ્ઞાન દર્શન આનંદ આદિ એની શક્તિઓ છે એટલે એના ગુણો છે એટલે એનો એ સ્વભાવ સ્વભાવ કાયમી વસ્તુ છે ગુણ એવા આત્માના સ્વભાવમાં અનાદિથી ભૂલીને જેની જેની વાત છે થોડી વસ્તુ જે હું પરિપૂર્ણ વસ્તુ છું એ સમયમાં આખો અખંડ આત્મા અનંત ગુણનો પિંડ છે એવું જ્યાં અંદર ભાન નથી તેને વર્તમાન દશામાં પૂર્ણ સ્વરૂપનો સ્વીકાર નથી એથી એને વર્તમાન દશામાં અલ્પજ્ઞ અવસ્થામાં પુણ્યપાપના વિકલ્પમાં પોતાપણું માનીને જે મિથ્યા નામ અસત્ય બુદ્ધિ છે એની સાથે રાગદ્વેષ છે એને અહીંયા આશ્રવ કહેવામાં આવે છે. હા તો સાદામાં સાદી ભાષા છે ભાઈ. હે એ અહીં કે છે કે એવો જે પુણ્ય પાપનો ભાવ જે વિકારી પરિણામ છે જે આત્મા ત્રિકાળીની શુદ્ધ છે પવિત્ર છે વસ્તુ છે એ પોતે અપવિત્ર અને મેલ ન હોય વસ્તુ સ્વભાવ જે છે એ તો પવિત્ર સર્વજ્ઞ ભગવાન કેવળી તીર્થંકરે પણ એને આત્માને શુદ્ધ ચૈતન્ય ઘન અનંત ગુણનો પિંડ જોયો. હવે એવો જે આત્મા છે એની વર્તમાન પર્યાય પર્યાય એટલે અવસ્થા અવસ્થા એટલે હાલત દશામાં પૂરણ સ્વરૂપ છે એવી જેને પ્રતીત નથી એને વર્તમાન અવસ્થા પૂરતો ક્ષણિક દશા અને પુણ્યને પાપના રાગભાવ થાય તેટલો હું એમ માનીને અસજ બુદ્ધિ ઉત્પન્ન કરે છે એ વિપરીત અભિપ્રાય છે એ વિપરીત અભિપ્રાય એ પોતે દુઃખરૂપ ભાવ છે
બરાબર
એને અહીંયા આશ્રવ કહેવામાં આવે. મારે તો હું લઈ જવું પણ આટલે તે અટકેશે થોડું જી વસ્તુ એવી છે પરમેશ્વર કેવળી પરૂપેલો ધર્મ જેને કે છે ને કેવળી પનંતો ધમનો ઉધરણ મને વાતો ભાષા બહુ બોલે મંગળી તો સાંભળ્યું તો કે નહીં સમજવાય એ મંગળી કીધો મને આજ્ઞા થાય ને કે મંગળી નો ભાવ છે તમે પણ મંગળીમાં આ છે અંદર પરમેશ્વર કેવળ જ્ઞાની ત્રિલોકનાથ પરમાત્મા તીર્થંકર દેવ જેને એક સેકન્ડના અસંગ ભાગમાં ત્રણ કાલ ત્રણ લોક જણાવા પૂર્ણ જ્ઞાન દ્વારા એમાં આત્મા એવો જોયો છે એવો છે એવો છે એવો જોયો છે કે પોતે આત્મા અનંત અંદર જ્ઞાન સ્વભાવ છે એનું જાણવું 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 એ જાણવું સ્વભાવ છે તે એની બે હદ છે દર્શન સ્વભાવ છે એની બે હદતા છે અહીં પૂર્ણ શબ્દ આવશે ને ભાઈ એમાં છેલ્લો હા એથી જરી વધારે હાલે એટલી ખરી ભગવાન આત્મા વસ્તુ છે અને વસ્તુ છે તે પરિપૂર્ણ જ હોય એક વસ્તુ છે એટલે પરિપૂર્ણ છે અને એની શક્તિ જે છે જ્ઞાન દર્શન આનંદી ગુણ છે એ પણ પરિપૂર્ણ જ હોય વસ્તુ છે ને વસ્તુનો સ્વભાવ એમાં અપૂર્ણતા ન હોય અપૂર્ણતા એની વર્તમાન દશામાં હાલતમાં અપૂર્ણતા હોય નરુંભાઈ હવે એ કહે છે કે અહીં અપૂર્ણતા આત્મામાં વસ્તુમાં નથી એને સમજાણું ખાય વિપરીત અભિપ્રાય ઉપર વાત કરી લેવી હતી વિપરીત શ્રદ્ધા એ વિપરીત શ્રદ્ધા એક મોટો તીવ્ર કસાય છે અને એ કસાય છે તે આકુળતા છે અને દુઃખરૂપ છે એને અહીંયા આશ્રવ કહેવામાં આવે છે. એમ પરિચય પહેલે પગ ક્યાં ચીડાશે માન આ આત્મા વસ્તુ છે ને ભગવાન પરમાત્મા એ જોયો અંદર છે કે નહીં આ શરીર જુદું કોઈને પાપ નથી. એક જાણનાર 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 સત્વવાળું તત્વ છે કે નહીં, જાણનાર સત્વવાળું તત્વ છે કે નહીં, જાણે છે એવો એક ભાવ, એ ભાવ ધરનારો એ આત્મા છે કે નહીં, કે જાણનાર ભવન ધરનારો આગળ હોય. સમજાય? લોજિક થી ન્યાય થી તો પકડવું પડશે કે નહીં. જાણે છે જાણે છે જાણે છે જાણે છે જાણે છે, ભલે એની હજ વર્તમાન અવસ્થાથી છે પણ અધૂરી, પણ જાણે છે જાણે છે જાણે છે જાણે. એ જાણનાર જે વર્તમાન દિશા છે એ તો વર્તમાન અવસ્થા છે, હાલત પર્યાય. એ આખું તત્વ જે છે પર્યાયની પાછળ એ તો જાણનાર પૂરણ છે, શક્તિ એની પૂરણ છે. દાખલો આપ્યો છો કઈ, આ પીપર નો દાખલો આપીએ છે ને એમાં સમજાય છે. પીપર છે ને લીંડી પીપર, એ લીંડી પીપર, લીંડી પીપર સમજો છો? હા, પીપર નથી આવતી તમારે, ન હોય એમાં પીપર, ગાંધી ન હોય ઘરે વપરાય. એ લીંડી પીપર છે સાંભળજો, એની વર્તમાન કાળપ દેખાય છે અને વર્તમાનમાં તીખાટ અલ્પ દેખાય છે. એને જયારે ઘૂંટે છે 64 પોરી, ત્યારે 64 પોરી તીખાટ પ્રગટ થાય છે. એ પ્રગટ થાય છે ક્યાંથી? આવી પથ્થરમાંથી આવી. એમાં શક્તિ રૂપે 64 પોરી એટલે રૂપિયો, 64 પૈસા તો રૂપિયો હતો ને, હવે અત્યારે ઓપરેશન થઈ ગયો. 64 પોર એટલે એમ કહે છે ને, 64 પોરી પીપર ઘૂંટી, 64 પોરી પીપર ઘૂંટતા એની શક્તિ 64 પોરી એમ અવસ્થામાં બહાર આવી. એ શક્તિ બહાર આવી, આવી ક્યાંથી? એમાં હતી, એમાં શક્તિ રૂપે 64 પોરી પૂરણ શક્તિ તીખાશની અને લીલાપની, લીલપ લીલો, બહાર કાળો રંગ છે અંદર લીલો રંગ છે, લીલો અને તીખો, એ તીખો ને લીલો એ શક્તિ રૂપે પૂરણ છે. એથી ઘસવાથી એની વર્તમાન દિશામાં પૂરણ 64 પોરી પર્યાય તીખાશપણે પ્રગટ થાય. પ્રગટ થાય તેને પર્યાય કહીએ, અવસ્થા કહીએ, અને અંદર શક્તિ છે તેને ગુણ કહીએ, અને ગુણનો ધરનાર તેને દ્રવ કહીએ. સમજાય છે? કાંઈ વાત તો જરી બીજે લઈ જાય, પૂરણ શબ્દ પીડ્યો છે ને એ ઉપરથી જરી વિચાર બહુ વહેલા થવાનો. હાલતા હાલતા તો બધું હાલતું જોઈ નાખ્યો કે આ આત્મા આ વસ્તુ છે અને તેની શક્તિઓ બધી પૂરણ છે. વસ્તુ તરીકે, ગુણ તરીકે, એમાં 64 પોરી તીખાશ અંદર ભરી છે, પૂરણ છે. 64 પોરી એટલે રૂપિયો, પ્રગટ થઈ ત્યારે પર્યાય થઈ, પણ અંદરમાં રૂપિયે રૂપિયો હતો જ પ્રગટ, તો પૂરણ છે. તીખાશ પૂરણ છે, લીલો રંગ પૂરણ છે, એમાં વગેરે વગેરે શક્તિ અનંત છે. એમ આત્મામાં વર્તમાન દિશામાં અલ્પ જ્ઞાન દેખાય છે, પણ એની શક્તિ જેમલામાં તીખાશ અલ્પ દેખાય છે પીપરમાં, એમ આના વર્તમાન પ્રગટમાં અલ્પ જ્ઞાન પણ દેખાય છે, પણ એ પીપરમાં અંદરમાં 64 પોરી તીખાશ ભરી છે તો પ્રગટ થાય. એમ આત્માના અંદર સ્વભાવમાં 64 પોરી એટલે રૂપિયો, રૂપિયો એટલે પરિપૂર્ણ, પરિપૂર્ણ એટલે અખંડ, અખંડ એટલે એક, એવું જ્ઞાન અખંડ છે, દર્શન અખંડ છે, શાંતિ અખંડ છે, આનંદ અખંડ છે, અસ્તિત્વ અખંડ છે. એ અનંત ગુણો એમાં પૂરણ 64 પોરા રૂપિયે રૂપિયો અંદર પડ્યો છે. પીપરના દાણાની તીખાશની પેટે કોશનભાઈ, હવે આ તો દાખલાથી સમજાવ્યું છે કે નહીં? ઓળું તો રો, આમાં તો હવે સીધી વાત છે, આમાં ક્યાં મોટી પલાખ શીખવાતા. એવો જે આત્મા પરિપૂર્ણ, જેને આમ 64 પોરી જેમ તીખાસ કે જેને નિર્ણમ કીધો પીપરમાં, એમ ભગવાન આત્મા વસ્તુ છે જેમ પીપરનો દાવ, એમાં તીખાસ આદિ લીલપી ગુણ અને વર્તમાન અવસ્થા તેની કાળી અને હલકી તીખાસ જીની એ અવસ્થા કહેવાય. હવે એ અવસ્થામાં જયારે ઘૂંટે ત્યારે 64 પોરી પ્રગટ થાય છે અને લીલો રંગ પ્રગટ થાય છે, એ પ્રગટ થાય તેને અવસ્થા કહીએ. હવે એ અવસ્થા એની શક્તિ અને વસ્તુ એટલે દ્રવગુણે પર્યાય જૈન દર્શનની મૂળ વસ્તુ સર્વને કહેલી
બરાબર.
એમ આત્મામાં વસ્તુ એટલે દ્રવ આત્મા, એમાં જ્ઞાન દર્શન આનંદ એવા અનંત ગુણો શક્તિ રૂપે પરિપૂર્ણ છે, અને વર્તમાન દિશામાં પ્રગટ રૂપે અલ્પજ્ઞ છે, અલ્પ વીર્ય છે, અલ્પ દર્શન છે, પણ પાપના વિકારી ભાવ છે. હવે એમાં એમ સિદ્ધ કરવું છે કે મિથ્યા દ્રષ્ટિને આશરો હોય છે, સમ્યક દ્રષ્ટિને નહીં.
બરાબર.
સમજાય? જેની દ્રષ્ટિ આવા પરિપૂર્ણ અનંત ગુણનો પિંડને અનંત વસ્તુ એકરૂપ એવી પરિપૂર્ણતાની જેને પ્રતીત નથી અને જેના અભિપ્રાયમાં શ્રદ્ધામાં અલ્પજ્ઞ હું છું, અલ્પદર્શી છું, અલ્પવીર્ય છું, પિંપા પાવો છું, એટલું જે અલ્પપણું માન્યું એ પૂરણ છે તેને અલ્પ માન્યું એ વિપરીત માનતા છે. અને વિપરીત માનતામાં અનંત ગુણની પૂર્ણતાને અપૂર્ણ તરીકે અને વિકાર તરીકે સ્વીકાર્યો એવો જે વિપરીત અભિપ્રાય એને અહીંયા ભગવાન દુઃખ રૂપ આશ્રવ કહે છે.
બરાબર.
વિચારની તાર હાલીથી જરી રસ્તામાં. આ તો જંગલ જતા અમારે તો એ જ હાલતું હોય ને, અહીં કઈ કામ બીજું ના હોય એને હાલતું હોય, દવાખાનું ફરણ કરું ઠીક હોય, અમારા હાથો આવ્યા કે ભાઈ આ આત્માને આ આશ્રમ કયો. શું પણ કે ભગવાન આત્મા વસ્તુ એ પૂર્ણ છે, જેમ પીપળ ના એમ શક્તિ એટલે ગુણો પણ પરિપૂર્ણ છે, એને એવા અનંતા ગુણો એમાં સંખ્યા એ છે આત્મામાં. જ્ઞાન દર્શન આનંદ અસ્તિત્વ વસ્તુ પ્રમુખ પ્રભુત્વ વિસર્ગ સ્વચ્છત્વ કરતા કર્મ કરણ સંપ્રદાન જીવત્વ એવી શક્તિઓ સંખ્યા એ એક તત્વમાં સંખ્યાય, જેમ સાકર એ જ છે પણ સંખ્યા એમાં સફેદાય મીઠાશ એવી અનેક શક્તિઓ છે. એમ આત્મા એક વસ્તુ એમાં સંખ્યા એ શક્તિઓ અનંત છે. એ અનંત શક્તિને પરિપૂર્ણ રીતે છે એને પરિપૂર્ણ ન માનવું અને એને અપૂર્ણ અને રાગદેશવાળી દશા વાળો જ આત્મા માનવો એ અનંતા ગુણોની વિપરીત અભિપ્રાયની દ્રષ્ટિ એમાં અનંત દુઃખ ને અનંતી આકુળતા છે. પોતે દુઃખ ને પોતે આકુળતા, પોતે જ આકુળતા ને પોતે જ દુઃખરૂપ વસ્તુ છે. સમજાણું કે નહી? આમાં કુન કુંડ આચાર મહારાજ નો આ સ્વર્ગારોહણ, શું સ્વર્ગ નહીં પણ આચારોહણ તિથિ છે, આચાર પદ નો આ દિવસ છે. આજ કુન કુંડ આચાર પૂર્વ આઠમે આચાર પદ મળેલું. દિગંબર મુનિ સંત જંગલમાં રહેતા ભગવાન પાસે ગયા હતા. શ્રીમંદર પરમાત્મા વર્તમાનમાં મહાવીર ક્ષેત્રમાં બિરાજે છે. તીર્થંકર કેવળ જ્ઞાની મહાવીર ક્ષેત્રમાં બિરાજે, નીચે જમીન ઉપર પાંચે ધનુષ નો દેહ છે, સમજાય છે, કરોડ ગુરુ નો આયુષ છે. 2000 વર્ષ પહેલા મુનિ ત્યાં ત્યાં ગયા હતા, અત્યારે પણ ભગવાન બિરાજે જ બિરાજે છે, કારણ કે મોટું આયુષ્ય ત્યાં. એ ગયા હતા તે કુંદાચાર્ય આ શાસ્ત્રો રચ્યા. એમ આ આશ્રમ નો શ્લોક એવી રીતે મૂક્યો છે કે સમ્યક દ્રષ્ટિને આશ્રમ નથી અને મિથ્યા દ્રષ્ટિને આશ્રમ છે, આ એ વ્યાખ્યા છે અત્યારે. એટલે કે જેને આવો આત્મા અનંત ગુણનો પિંડ પરિપૂર્ણ છે, એક એક ગુણે પૂર્ણ ને વસ્તુ પૂર્ણ એવી જેને પ્રતીત એનાથી આમાં આવશે. વિપરીત પ્રતીત છે નામ આશે, વિપરીત પ્રતીત છે વ્યૂહવા નામ 119 છે. વ્યૂહમાં પ્રતીતિનું વિપરીત પણ એવા ઔષધ ભાવો 119 છે. 119 કોષ છે ને એની 4 લીટી છે ઉપરથી. વિમોહા નામ પ્રતીતિનું વિપરીત પણ એવું અશુદ્ધ ભાવોનું ફેશન હોય. જઈ એની વાત છે બાપુ, એને કોઈ બી પરિચય કર્યો નથી, એને બધા દુઃખના રસ્તા લીધા હતા નદીના.
બરાબર.
સમજાણું કાય? બરાબર છે સુનભાઈ, આ બધા રવાના બધા દુઃખના રસ્તા છે. એમનો દીકરી આવ્યા સુમનભાઈ, એકાંત દુઃખના રસ્તા છે. રવાના 5-5 હજાર પેદા કરે તોય મહિને 1 લાખ પેદા કર્યા, આ મોટા રહ્યા 1-2 લાખ 5 લાખ પેદા કરે દુઃખી છે બધા. રાગ રાગ ને રાગ અહીં તો દુઃખની વ્યાખ્યા કરી એવી મિથ્યાસના અભિપ્રાયમાં મા દુઃખ એ ભાઈ સિદ્ધ કરું છું. સમજાણું કાય? ભગવાન આત્મા વસ્તુ તરીકે છે, જેનું અસ્તિત્વ છે, જેનું હોવાપણ છે. હોવાપણ છે એ કદી નતો એમ હોય નહીં, હોવાપણે છે કદી નાશતા એમ હોય નહીં, હોવાપણે છે હોવાપણે છોડાય રહે. આ લોજિક તો બરાબર છે કે નહીં? સમજાય? હવે એ હોવાપણે ચીજ છે. હવે ચીજ છે તો એમાં કોઈ શક્તિઓ હોવા, એ તો વસ્તુ થઈ, પણ વસ્તુનો કોઈ સ્વભાવ જેમ કાયમ હોવાપણે રહે છે એમ કાયમ હોવાપણે એની કોઈ શક્તિને સ્વભાવ હોય કે નહીં? તને એ તો શક્તિવાન હોવાપણાનું તત્વ. હવે એની શક્તિ જે છે જ્ઞાન દર્શન આનંદ વીર્ય સ્વચ્છતા પ્રભુતા વગેરે શક્તિઓ પણ હોવાપણે પરિપૂર્ણ અખંડ શાશ્વત છે. સમજાણું કાંઈ? એવી પરિપૂર્ણ અખંડ ગુણનો તત્વ ભગવાન એને વર્તમાન અવસ્થામાં, વર્તમાન હાલતમાં અલ્પ અવસ્થા વાવો અને પુણપાક વાવો એટલો સ્વીકારવો, એ અનંતા પરિપૂર્ણ ગુણના એકે ગુણની પરિપૂર્ણતાની વિપરીતતા, એવા અનંતા ગુણના પરિપૂર્ણતાની વિપરીતતાની પ્રતીતિનો પર્યાય મહા દુઃખરૂપને આશ્રવ રૂપને આકુળતા છે. વધારે આવ્યું છું જીણું તાકડે આમ પેલા આવ્યા મિત્ર રસ્તામાં જેની બહુ જીણું આવ્યું છું, થોડું કહ્યું તું રસ્તામાં હીરાભાઈ હતા ને આજે હા એ કીધું બાપુ એક વિપરીત અભિપ્રાય એમાં એટલું દુઃખ છે અને એ જ આશ્રમ અહીં કહેવા માંગે છે. અને વિપરીત આશ્રમ જ્ઞાનમાં જ્ઞાનને પરિપૂર્ણ કહે છે, જ્ઞાનને પરિપૂર્ણ કહે છે, પર્યાયમાં પરિપૂર્ણ કહે છે, અખંડપણું ટેળ્યું ને એ અપેક્ષા છે, અખંડપણું પરિપૂર્ણ ખંડપણું ટેળ્યું એ અપેક્ષા છે. હા હા અરે વાત તો લોજિક ને ન્યાય થી આવે, પણ હવે મારાને કોઈ દી અભ્યાસ જ ન મળ્યા. આ સંસારના પાપના અભ્યાસ વાત સાચી છે કે નહીં? ભગવાન અહીં તો પરમેશ્વર ત્રિલોકનાથ તીર્થંકર દેવ જેની ઉપસ્થિતિમાં સો સો ઇન્દ્રુ હતા, ભગવાન વર્તમાનમાં બિરાજે છે. દીવ ધ્વનિનો ઉપદેશ ચાલે ત્યાં વર્તમાનમાં આવેલી ક્ષેત્રમાં તીર્થંકર કેવળ જ્ઞાની પરમેશ્વર ત્યાં ઇન્દ્રોની ઉપસ્થિતિમાં ભગવાનની વાણીમાં આમ આવે છે કે ભાઈ આ આત્મા પ્રભુ પૂર્ણ છે ને, આત્મા એ આત્મામાં એક એક ગુણ છે એ પૂર્ણ છે, જેમ તિખાસ ને લીલત જેમ ગુણ પરિપૂર્ણ કીધો એમ. હવે એ પરિપૂર્ણ એવા અનંતા ગુણો છે, એવા અનંતા ગુણ એટલે શક્તિનું તત્વ એને અલ્પ દશાદ વાળો ને રાગદ્વેષ વાળો એ માનવો એ તો વિપરીત અભિપ્રાય છે, વિપરીત શ્રદ્ધા છે. અને વિપરીત શ્રદ્ધા કેટલી કે અનંતા પરિપૂર્ણ ને ઉલટા અલ્પ વાળા ને રાગ વિકાર વાળા જાણવા એ મહાવિપરીત શ્રદ્ધા એને ભગવાન મિથ્યા દ્રષ્ટિ કહે છે. થોડું સમજ્યો, પણ આવી છે વસ્તુ જરી છે એ તો એને પકડવી તો પડશે ને કઈ સુખી થવું હોય તો. આ બધા દુઃખના રસ્તા છે જગતના. હવે પૈસા બીજા કરી નિરોગી લાગે, 5-50 લાખ રૂપિયા ધોળના હોય, ધોધ ભેગી થઈ હોય અને આ બધા કે બંગલો કે હોય 5 લાખનો હિંડો હિંચકતો હોય, હોનાના કડા હોય, હા હા ખાવા બેઠો હોય, બાયડી હાથમાં પંખો લઈને માછી ન પડે માટે બેઠી હોય, સુખ નથી ધોળે સુખ નથી. હા એ ભાગે એ બાબુ ત્યાં જઈ પણ ભાગીને તારું હોવાપણું કે ઠેકાણે નહીં રહે, ભાગીને તારું હોવાપણું કે ઠેકાણે નહીં રહે, હોવાપણાની ચીજ કે ઠેકાણે નહીં હોવાપણે થશે. કે છે ભગવાન આત્મા અહીં તો કે છે ને, જો અહીં આવ્યું છે ને આપણે એ ભાવાર્થ આમ છે કે જ્ઞાતિ આવ્યું છે એના પછી લઈએ દૂર કરી કે જ્ઞેયનાયક નો છે બે શબ્દ છે. જ્ઞેયનાયક નો સંબંધ બે પ્રકારે છે, હે એટલે શું કે છે? હવે એ બે શબ્દ નો અર્થ કરીએ. જ્ઞેય જ્ઞાયક નો સંબંધ બે પ્રકારે છે એટલે શું કીધું? કે આત્મા જાણનાર જ્ઞાયક છે, જાણનાર, અને શરીર વાણી મન રાગ દ્વેષ પુણ્ય વિકલ્પ આ બધું એ જ્ઞેય જ્ઞાનમાં જણાવવા લાયક છે. આત્મા જાણનાર છે અને આ શરીર વાણી કર્મ આદિ બીજું ચીજોથી જણાવવા લાયક છે. એ જણાવવા લાયક ના જાણનાર એટલો બે વચ્ચે સંબંધ છે. જ્ઞાયકમાં આ મારા છે અને હું એનો છું એવું સ્વરૂપમાં છે નહીં, પણ એટલું છે કે આ જ્ઞાયક આત્મા જાણનાર છે, જ્ઞાન સ્વભાવ છે ને, જાણે છે ને, અને એ જણાવવા એવું છે એવો સંબંધ છે. એક તો જાણ પણ આ માત્ર છે. હવે એક બે પ્રકારના વાત સંબંધ બે પ્રકારે કહ્યો ને, એમાં એક તો જાણ પણ આ માત્ર છે એટલે શું કહ્યું? હું આત્મા જાણનાર છું એટલે વસ્તુ એ પરિપૂર્ણ છું, મારી શક્તિ પરિપૂર્ણ છે, અને વર્તમાનમાં જાણવા માત્ર જાણનાર હું છું. મારે અને પર વસ્તુને કંઈ બીજો સંબંધ છે નહીં, એ જણાવવા યુ છે અને હું જાણનાર છું એમ જાણવા માત્ર છે. એને રાગદ્વેષ નથી, એમાં રાગદ્વેષ છે, જાણ્યું બસ જાણ્યું. સમજાણું કાંઈ? જેમ એક 50 છોકરા હોય, એક સારી 50 છોકરા ઉભા હોય, હવે એમાં એનો એક છોકરો એનો હોય એમ માને માને છે કે નહીં? એનું નથી. એક 50 ઉભા હોય તો આ આત્મા જાણનાર છે, જ્ઞાન ચૈતન છે ને જાણનાર, એ જણાવવા યોગ છે, જણાય છે બસ એટલું એટલો સંબંધ. એટલા સંબંધ ઉપરાંત કોઈ એમ માને આ મારો આ નહીં, એ ક્યાંથી લાવ્યો? કે ક્યાં હતો એમ? સમજાય? એ કે છે કે જાણપણા માત્ર છે ત્યાં તો જાણ્યું બસ, ત્યાં આ છોકરો મારો આ બીજાનો એવું છે નહીં એમાં, કારણ કે પર વસ્તુ બધી પર છે. આત્મા જાણનાર છે, જણાવવા યોગ છે બસ, એમાં જણાવવા યોગમાં આ મારો નહીં એમાં એમાં છે આમાં છે. જ્ઞાનમાં એમ છે આ મારું ના, એ તો બધા જણાવવા યોગ છે. એ ચીજમાં એમ છે, એ છોકરામાં એમ છે કે હું એનો એમાં, એ તો જ્ઞેય જણાવવા યોગ છે. જ્ઞેય એટલે જ્ઞાનમાં જણાવવા યોગ, જણાવવા યોગમાં મારા પણ તું હું તમારો છું એવું એમાં છે. નક્કી એના તો થતા એ નક્કી કરાવે છે. સમજાણું કાંઈ? ભવનભાઈ કે છે ભગવાન આત્મા જાણનાર છે બસ, એની પરિપૂર્ણતા તો પરિપૂર્ણ છે અને દ્રે પરિપૂર્ણ છે એવું ભાન થયું. ભાન થયું એટલે અવસ્થામાં તો જાણવા માત્ર છું, કારણ કે હું પરિપૂર્ણ છું અને મારી ચીજમાં અપૂર્ણતા નથી, મારી ચીજમાં વિકાર નથી, એવી જ્યાં દ્રષ્ટિ થઈ એટલે આત્માને એમ સમ્યક દ્રષ્ટિ કહ્યો. અને એ સમ્યક દ્રષ્ટિ તો જાણવા માત્રની ક્રિયામાં છે. જાણે જાણે જાણવું 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 બસ, એ જેટલા જ્ઞેયો છે એ બધા જણાવવા લાયક છે અને જાણવા, એમાં આ મારા ને તારા એ જાણવાના જ્ઞેય જ્ઞાયકના સંબંધમાં આવતો નથી. બરાબર છે? જેમ કે કેવળી સકલ જ્ઞેય વસ્તુને દેખે જાણે, દાખલા એટલું કેવળી પરમાત્મા પરમેશ્વર હરિહન દેવ નમો હરિહંતાન, નમો હરિદાન બોલે પણ ખબર ન મળે એની કાંઈ. જય ભગવાન. તુંબડીમાં કાંકા ખકડે છે, બી ખકડે એની ખબર ન મળે. તુંબડી હું કહ્યું હુકી તુંબડી ખકડે છે, રૂપિયા ન્યાય ક્યાં રૂપિયો હતો? એ તો હુકું બી છે ખકડે છે, પણ ખબર નહીં એટલું ખકડે ને અંદર કઈક તુંબડી હુકડી હોય ને હુકી આખી છે, એમાં કોને રૂપિયો ખોશો હતો એમાં? પણ એમ સમજ કે કઈ ખકડે છે, છૂટું પડેલું બીજ હુકું ખકડતું હોય છે.
બરાબર,
પણ શું ખકડે એની ખબર? એનો હરિયંતાન કોને કેવા હરિયંત ને શું હણ્યું એને ભગવાન જાણ, આપણે કઈ ખબર નથી. તો હું બોલે પણ સમજાય વિના નો હરિયંતાન શું કીધું? પણ તે શું કીધું? તે શું કરવા કીધું? તે શા માટે કીધું? તેમાં ફળ શું આવે તને એ કઈ વિચાર્યું છે? નમો નમસ્કાર કરું છું જેને વિકાર અજ્ઞાન ને રાગ દ્વેષ રૂપી હરી એને હંતા હેણા છે અને જેને અંતર વિકરાગતા અને કેવલ જ્ઞાન જેને પ્રગટ કર્યું છે એવા મુનિજન ને હું મારા આત્માથી નમન કરું છું વિનયથી એમ એનો અર્થ છે. સમજાણું કાંઈ પણ નમળે નમો હરિયંતંગ ના શબ્દ ની ખબર નમળે વંદન વંદન નો વિકલ્પ એ વિકલ્પ છે એક શુભ રાગ છે એ પણ શુભ રાગ છે પરને વંદન કરવું એક શુભ રાગ છે એ રાગપણ નું કારણ છે ધર્મ નહીં. એ અહીં કહે છે કે જાણનાર આત્મા એને પર સાથે સંબંધ બે પ્રકારનો જણાવા યોગ સાથે એક જાણવા રૂપે સંબંધ કે જેમ કેવળી ભગવાન જાણે સર્વજ્ઞ પરમેશ્વર તીર્થંકર દેવ કેવળ જ્ઞાની ત્રણ કાળ ત્રણ લોકને જાણે એમાં ક્યાંય એમ નથી આવ્યું કે આ મારા ના તારા એમ આવે છે એમાં કેવળીમાં સર્વજ્ઞાને એમ હોય કેવળી સકલ જ્ઞેય વસ્તુને દેખાય જાણે છે પરંતુ કોઈ પણ વસ્તુમાં રાગદ્વેષ કરતા કોબરા પહેલો સિદ્ધાંત કીધો તેનું નામ શુદ્ધ જ્ઞાન ચેતના કહેવાય છે. બહુ સરસ કીધો ભગવાન આત્મા જેવું જાણનાર લેખનાર છું એમ જેણે સ્વીકાર્યું છે હું રાગદ્વેષે નહીં પુણ્ય નહીં અલ્પજ્ઞ જેટલો નહીં હું તો આત્મા કોઈ પણ વસ્તુથી ભરેલું તત્વ છું એને મેં પ્રકૃતિને અનુભવ્યું છે તેથી હું વર્તમાનમાં સર્વજ્ઞ જેમ જાણે દેખે છે અને એને કોઈ જ્ઞેય મારા તારાનો રાગદ્વેષ નથી એમ ધર્મી જીવને સમ્યક દ્રષ્ટિને જાણવા માત્ર ભાવમાં જણાવા યોગ ચીજમાં આ મારા ને તારા એવું એના માં આવતો નથી.
બરાબર
સમજાણું કાંઈ એનું નામ શુદ્ધ જ્ઞાન ચેતના એટલે શું કીધું જોવા એમાં કે આત્મા પરિપૂર્ણ ચૈતન અનંત ગુણનો જે પિંડ છે પરિપૂર્ણ એની જ્યાં પ્રતીત થઈ એટલે વિપરીત અભિપ્રાય જે હતો કે હું અપૂર્ણ ને વિકાર છું એવા અનંતા ગુણોની પરિપૂર્ણતાનો અભાવ કરીને અલ્પજ્ઞનું જે માન્યું હતું એટલી વિપરીતતાનું જે મિથ્યાતનું દુઃખ હતું એ આશ્રવ હતો નવા આવરણનું કારણ દુઃખરૂપ દિશા.
બરાબર
એ જ્યાં દ્રષ્ટિ ગુણાટ ખાય છે હું અખંડ પરિપૂર્ણ વસ્તુ મારા પરિપૂર્ણ ગુણો અનંત છે એમ જ્યાં પ્રતીત થઈ તો જેટલા અનંતા ગુણોથી વિપરીતની પ્રતીતનું દુઃખ હતું એટલી જ અવળી પ્રતીતમાં અનંતા ગુણોનો સુખની દિશા પ્રગટ થઈ. હા કોઈ અધ્યાત્મ ચીજ કઈ જુદી જાતની છે ને થોડો અભ્યાસ કરે સમજાયું છે સમજાણું કાંઈ હા વસ્તુ આત્મા જ્ઞાન જાણવું એનાથી પરિપૂર્ણ કારણ કે શક્તિ કીધી ને જેમ પીપણ એમ તીખાથી પરિપૂર્ણ લીલારંગથી પરિપૂર્ણ અસ્તિત્વથી પરિપૂર્ણ હોવા પણ પરિપૂર્ણ અસ્તિત્વ એમ આત્મામાં એક એક શક્તિ પરિપૂર્ણ છે એ પરિપૂર્ણનો જ્યાં સ્વીકાર નહોતો ત્યારે તો કહે છે કે રાગદ્વેષ કરતો જાણતા પર વસ્તુને આ મારી ને તારી એટલે પરિપૂર્ણ જાણવાની પ્રતીત નથી એટલે મારી તારી જાણવાનું પ્રકરતો એ મિથ્યા અભિપ્રાયથી એને મહા અનંતા પરિપૂર્ણ ગુણની વિપરીતતાની શ્રદ્ધામાં અનંતા દુઃખનું વેદન એને હતું. નવરંગભાઈ ક્યાં વાત ગઈ ક્યાં જાય છે કઈ ખબર પડતી એ ગુણાટ ખાય છે અહીં તો શુદ્ધ જ્ઞાન ચેતના કહેવાય છે ઉપર છે. ભગવાન આત્મા શુદ્ધ ચૈતન વસ્તુ જે છે પરિપૂર્ણ એવી જ્યાં અંતર્મુખ થઈને પ્રતીત થઈ ત્યારે હવે દશામાં સમ્યક દર્શન રૂપી વિપરીત અભિપ્રાય ચડીને અવિપરીત અભિપ્રાય શ્રદ્ધા અભિપ્રાય થઈ એવી ચેતના ને અહીંયા શુદ્ધ જ્ઞાન ચેતના કહે છે કે જેમાં અનંતા ગુણોનો આનંદના અનંત ગુણનો જે આનંદ છે એક એક ગુણનો આનંદ એવા બધાની પ્રતિ થતા અનંતા ગુણનો આનંદનો અંશ વર્તમાનમાં પ્રગટ થયો એને જાણનાર અને પરને જાણનાર એવી દશા પ્રગટ થઈ એને શુદ્ધ નામ ચેતના ધર્મ ભાવ કહે છે.
બરાબર
અરે ધર્મની વ્યાખ્યા ભાઈ સમજાણું કઈ ભાઈ? આમાં તો લોજિક થી તો વાત તો ચાલે ન્યાય થી, પણ હવે મારા ને કોણ જાણીએ રસ્તો લેવાનો દરકાર ન મળે ને. એ રજભાઈ અહીં તો પૂરણ શબ્દ પૂજો છે ને ભાઈ, પૂરણ જ્ઞાન પૂરણ ભવન
પૂરણ ભવન.
ત્યાંથી મારું આ તો સમ્યક દર્શન થયું, જ્ઞાન પર પૂર્ણ થઈ ગયું. પૂરણ નો અર્થ કે અખંડ વસ્તુ છે ને અખંડ ગુણ છે, એનું જ્યાં ભાન થયું એટલે ખંડપણું, જે અનંતાનો મંદિર ના મિથ્યાત્ર ખંડપણું ચાલી ગયો. એથી એ સમ્યક દર્શન જ્ઞાન પૂર્ણ થઈ ગયું. હવે સમજાણું કઈ અનંતાનો ભાષા નો સાંભળ્યો હોય, ભાષાથી ભાઈ એ બધી ભાષા શાસ્ત્રી ભાષા કહેવાય ને, શાસ્ત્રી ભાષાનો અભ્યાસ ન હોય, પણ આપણે એ નથી લેતા હતી શાસ્ત્ર ભાષા, આપણને ન્યાયથી ભાષા નહીં છે ને, ચાલુ ભાષા. કે ભગવાન આત્મા વસ્તુ છે અને એની અનંત શક્તિ પરિપૂર્ણ છે, એ તો પરિપૂર્ણ સિદ્ધ કરી પીપળને દાણે, એવી પરિપૂર્ણને વિપરીત રીતે માની તો એકે ગુણની વિપરીતે માનતા એવા અભિપ્રાયમાં અનંત દુઃખ આવ્યું.
બરાબર,
વિચાર કસાય છે કે નહીં? અગ્નિ છે એ, જ્યાં મિથ્યા ભાવ અલ્પજ્ઞ ને રાગાદી નો સ્વીકાર કરીને હતો ત્યારે તો પરિપૂર્ણ નો અનાદર અને અલ્પજ્ઞ નો આદર અને રાગવેશ નો આદર એટલે મિથ્યા અભિપ્રાય નું અનંત દુઃખ, એટલે એને મિથ્યા દ્રષ્ટિ નથી એટલો આશ્રવ જ છે, એટલું પાપ જ છે કે છે.
બરાબર,
સમજાણું કઈ? હવે સમ્યક દ્રષ્ટિ ને શુદ્ધ જ્ઞાન ચેતના છે, જો આ જો છે ને, સમ્યક દ્રષ્ટિ જીવને શુદ્ધ જ્ઞાન ચેતના રૂપ જાણપણું છે. હવે એનો અર્થ કરીએ સજીએ કે સમ્યક દ્રષ્ટિ જીવને એટલે આત્મા એક રૂપ ને ગુણ એક રૂપ એવા અખંડ ગુણની પ્રતીતિ જે અંતર્મુખ થઈ એવા સમ્યક દ્રષ્ટિ જીવને શુદ્ધ જ્ઞાન ચેતના રૂપ જાણપણું છે. ત્યાં તો અખંડ જ્ઞાયક ભાવ એવી પ્રતીત થતા શુદ્ધ જ્ઞાન ચેતના જાણવું દેખવું એ પર્યાય જ્ઞાનીને હોય છે. શુદ્ધ જ્ઞાન ચેતના જાણવું દેખવું એમાં આકુળતાના ભાવનો અભાવ હોય છે અને અણાકુળ શુદ્ધ જ્ઞાન ચેતનાના ભાવની હયાતી હોય છે. કોણ સમજાય છે ગાયામાં? ભગવાન કુંકુંડ આચાર ને આચાર પદ ની તિથિ ચાલ 2000 વર્ષ પહેલા 49 માં થયા છે, સંમત 49 ભગવાન પાસે ગયા હતા પરમેશ્વર. આ સમયમાં આજ્ઞા નથી માંગતા, શ્રીમંદ ભગવાન ની સમય કરે લે શ્રીમંદ ભગવાન ક્યાં ભગવાન ખબર છે? શ્રીમંદ સમયમાં આજ્ઞા માગે શ્રીમંદ ભગવાન ની, શ્રીમંદ ભગવાન ક્યાં છે? માગે છે. હાજી પડીકોણ કરે તારે મને બિરાજે છે ભગવાન, માર્ગદીપ ક્ષેત્ર છે અહીં, આ ભરત ક્ષેત્ર થી દૂર બિરાજે છે. 500 ધનુષ નો દેહ છે, કરોડ કરોડ નું આયુષ છે, જીવન હજી આયુષ છે, જીવન સ્વામી છે. ક્યાંથી કહ્યું તમે જીવન સ્વામી? આમાં આવજો જીવન તમારે, આપણ પણ આશી જો એક વસ્ત્ર માં જો સુરેશ જીવન ત્યાં વિદ્યમાન જીવતમ છે ને, એ કર્મ વિદ્યમાન છે ને જીવતા કીધા છે, ભગવાન જીવતા છે ને વિદ્યમાન ને જીવતા કીધા છે. સમજાવું કઈ? કહ્યું તો ના ફેર હમણાં ગયા નહીં, બ્યાના બ્યાનામાં છે ને ભગવાનની પ્રતિમા સિમંદર ભગવાનની, એના પર લેખ લખ્યો અહીંથી જ્ઞાતસંગ હતો ને, હમણાં ફોર ગયા છે. 500 વર્ષ પહેલા એની પ્રતિમા છે, 500 વર્ષ પહેલા એમાં લખ્યું છે, મહાવિધિ ક્ષેત્રના ધર્મ કરતા જીવંત સ્વામી શ્રી સિમંદર ભગવાન મહાવિધિ ક્ષેત્રમાં બિરાજમાન તીર્થંકર કેવળ જ્ઞાની છે, એમને ત્યાં પધરાવ્યા. એટલે જીવંત સ્વામી એમાં લખ્યું, જીવંત સ્વામી, જીવંત એટલે જીવતા સ્વામી, જીવતા એટલે વિદ્યમાન ભગવાન. મહાવિધિ ક્ષેત્રમાં ભગવાન બિરાજે છે વર્તમાન, તીર્થંકર વિશ એ હમિલ છે ને, એ હમિલ નહીં હોય કોલેજમાં, એ ન આવે એની બાને તો કઈ પ્રેમ હતો નહીં, હા એ તો પ્રેમ હતો એની બાને પ્રેમ હતો, હા બિલકુલ પણ ન આવે, ના ઢળવાથી કહેવાય ને આમાં માટે. હું સમજાણું આમાં અરે ભગવાન, તારા ઘરની વાત ની તને ખબર નહીં, પારની પરની બધી માંડી છે. ભગવાન પરમેશ્વર ત્રિલોકના તીર્થંકર દેવ કે જેને શુદ્ધ જ્ઞાન ચેતના પ્રગતિ તેને સમ્યક દ્રષ્ટિ કહીએ, એને ધર્મી કહીએ. કેમ કે સમ્યક દ્રષ્ટિ જીવને શુદ્ધ જ્ઞાન ચેતના જાણપણ, એટલે શું કહ્યું? એના શબ્દોમાં ભાવ ભર્યા છે, એમને વાંચી જ એમ નથી કઈ માલ. સમ્યક દ્રષ્ટિ એમ થાય ને, સાચી સમય એટલે સાચી દ્રષ્ટિ. સાચી દ્રષ્ટિ એટલે જે આત્મા અપૂર્ણ પર્યાયમાં રાગવિષભાવ માન્યો હતો તે મિથ્યા દ્રષ્ટિ હતી. પરિપૂર્ણ ખંડ વસ્તુ છું, પરિપૂર્ણ સ્વભાવ છું એવી જે અંતરમાં ભાનમાં પ્રતીતિ થાય તેને સમ્યક સાચી દ્રષ્ટિ અને પ્રતીતિ કહેવામાં આવે, કે જેથી તેને શુદ્ધ જ્ઞાન ચેતનારૂપ જાણપણું છે. એટલે એ જાણવામાં ધર્મીને શુદ્ધ જ્ઞાન જાણવું જાણવું જાણવું, કોઈ મારું ને તારું એના જ્ઞાનમાં હોતું, કેમ કે મારું તારું કોઈ ચીજ નથી ને મારું તારું જ્ઞાન જાણે એવા જ્ઞાનના સ્વભાવમાં નથી. જાણે બસ જાણનાર આત્મા ને જ્ઞેય જાણવા જો, એમ આ મારી ચીજ છે એમ છે એમાં કીધું ને. 50 ઘરનું શેરી આખી હોય, દાખલો લઉં શેરી અંદર ગીર્યો, આત્મા તો જાણનાર છે, 50 ઘરને આમ જાણે, એમાં જાણવામાં આ ઘર મારું ક્યાં છે? એમ બંગલો કહ્યો છે નવો ભક્તિબાગમાં, શું કહેવાય ભક્તિબાગ કે ભક્તિનગર. હવે કે એક માણસ હાલ્યો જાય છે આમ સડકે સીધો, એ જોવે છે બસ. હવે આ મારું એ ક્યાંથી ગયા છે? એમાં છે, એમાં આ જ્ઞાનમાં એમ છે કે આ મારું એમ છે, એ તો એક જાણવા એવી વસ્તુ થઈ. જેમ બધા ઘર જાણે એમ આ જાણે, તો એમાં આ મારું આ તારું એટલે રાજ્ય થયા નહીં. સમજાણું કઈ નહી. એમ ધર્મી જીવને આત્મા પરિપૂર્ણ જ્ઞાન આનંદ આદિની પ્રતીત થઈ છે વસ્તુની, તેથી તેની દશામાં શુદ્ધ જ્ઞાન ચેતના એટલે જાણવા દેખવાની પર્યાયનું પરિણમન અને તેની સાથે અનંત પરિપૂર્ણ સ્વરૂપનું જાણપણું થયું છે. એથી એકે ગુણનો જે આનંદ છે, અનંતા ગુણના આનંદનો અંશ જેને શુદ્ધ જ્ઞાન ચેતનામાં રહ્યો.
બરાબર
ન્યાયથી તો વાત કહેવાય, પણ હવે ની ધાતુ છે એમાં ન્યાયમાં, ની એટલે લઈ જવું. ન્યાય કહેવાય છે ને, ન્યાય, ન્યાયનો અર્થ શું છે? ની ની એટલે દોરી જવું. ન્યાય જે વસ્તુનું સ્વરૂપ છે તેમ જ્ઞાનને લઈ જવું, દોરી જવું, એનો ન્યાય. એમના ભગવાન નરી કહે છે, આ નિશ્ચય નહીનું આ સ્વરૂપ છે એમ કે છે. સમજાણું કઈ જણું તો થોડું આવ્યું, પણ છે તો બહુ સારું. હે ઘણું બાકી છે ભાઈ, ક્યાં અહીં કે આવે. અહીં તો કે છે આપણ આટલો અર્થ ચાલે છે કે સમ્યક દ્રષ્ટિ ને આશ્રવ નથી એમ સિદ્ધ કરવું છે. આશ્રવ એટલે કે મિથ્યાતના વિપરીત પરિણામ અને રાજવી સમ્યક દ્રષ્ટિ નથી. કેમ નથી? છે જ નહીં, આશ્રવ નથી. વસ્તુમાં ક્યાં છે? વસ્તુ જોતા પરિપૂર્ણ ભગવાન આત્મા આનંદ ને જ્ઞાનના અનંત ગુણોનું પરિપૂર્ણ પરિપૂર્ણ જે પ્રતીતમાં આવ્યું, એટલે કે જેમ છે તેમ પ્રતીતમાં આવ્યું, એટલે જેવું હોવા પણ હતું તેમ પ્રતીતમાં સમ્યકપણે આવ્યું, એટલે એની પર્યાયમાં અવસ્થામાં એકે ગુણનો જે આનંદ આનંદ ગુણ છે એનો એક પર્યાય આવ્યો, એવા અનંતા ગુણનો પર્યાય અનંતનું આનંદ સમ્યક દર્શનની પર્યાયમાં આનંદનું પરિણમન થતા જાણપણા દેખવા રૂપ દેખા રહી ગઈ. એનું નામ ધર્મી અને સમ્યક દ્રષ્ટિ આશ્રવ રહિત કહેવામાં આવે છે. સમજાણું કઈ? તેથી મોક્ષનું કારણ છે. એ આત્મામાં અખંડ પરિપૂર્ણ પ્રભુ એવો છે, એવો જે અંતરમાં પ્રતીત ભાનમાં આવ્યું, એથી તે પર્યાય તે દશા મિથ્યા હતી તે ટળીને સંયત થઈ, દુઃખ હતું ટળીને આનંદ થયો, પરને એકલા જ્ઞેયમાં આ મારા તારા કરતો મટી અને એકલો જ્ઞાય ભાવ છું એવી પ્રતીત થતા તેને અંતર ધર્મ દ્રષ્ટિ થતા શાંતિ થઈ. આ એને ધર્મ ચેતના અને મોક્ષ નું કારણ એને કહેવામાં
બરાબર.
સમજાણું કાંઈ? આ તો બહુ હેઠે ઉતરીને ઘણી વાત આવે છે હજી તો. વારનો પ્રવાહ હાલતો થઈ જરી અટકે છે ને, અટકે ને પાછું જેનું પકડાય નહીં એટલે હાલે તર હાલે નહીં.
સમજાણું?
જો આ જ્ઞાન છે ને, એ જ્ઞાન કેટલાને જાણે તો જ્ઞાન પૂરું થાય, ગમે એટલું જાણે તો પણ જાણે જાણે જ રહે, એમાં કોઈ જાણવાનું બાકી, જાણવાનું પૂરું થઈ ગયું છે. જાણે 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 અનંત કાળ ચાલુ, જાણવાનું ચાલુ રહ્યું ને અનંત ને જાણે એમ સિદ્ધ કરવું છે. આમ હું એક છું, આ છું એવું એને જ્ઞાનમાં જાણે છું ક્યારનો? અનંત કાળનો છે. એ કોઈ દી ન હોય એમ ન હોય, છે એ કોઈ દી ન હોય એમ ન હોય, તો અનંત એટલે જેની આદિ નથી, એટલા કાળનો ખ્યાલના વિકાસ જ્ઞાનમાં ઉઘડેલી દશામાં પણ એટલો અનંતપણાનો ખ્યાલ આવ્યો તો એ જ્ઞાનનો અંશ ઉઘડેલો પણ અનંતને જાણવાની તાકાત વાળો છે. તો એનો જે શક્તિરૂપ તાકાત છે એ તો ત્રણ કાળ ત્રણ લોક થી જાણે અનંત ગુણ હોય તો જાણે એવી તાકાત છે. બરાબર છે હીરાભાઈ? અરે અરે હા, કે આવી જાતનો ધર્મ કેવો હોય છે? આ બોલું કે ભાઈ ખૂબ નહીં ભાઈ, આ દુઃખી ને ઉદા કરવા, આ હું કરવા, બધાના કામ કરી દઈએ, એ લો ડાક્ટર પણ કરીને એમાંથી આપણને મળી જાય કઈ આશીર્વાદ.
ભીખારાભાઈ
હા, ભગવાન તારી જાતને ત્યાં જાણી નથી અને જાતની વિપરીતતાની ઉલટી દશા કેવડી એ પણ તને ખબર
નથી.
ભગવાન આત્મા આ તો પરમેશ્વર કેવળ જ્ઞાની ત્રિલોકના તીર્થંકર દેવ ફરમાવે છે આ વાત છે. હરિહંત દેવ જેને ત્રણ કાળ ત્રણ લોકનું જ્ઞાન હતું, વર્તમાન અરિયંત જે મહાવીર આદિ હતા એટલે મોક્ષ વધાર્યા, એ તો સિદ્ધ ભગવાન થઈ ગયા, એને શરીર છે. આ સિમંદર ભગવાન અરિયંત પદે છે, કેમ કે હજી શરીર છે અને વાણી છે, ચાર કર્મ ચડ્યા છે ને ચાર કર્મ બાકી છે, ભગવાન બિરાજે છે. સિદ્ધ ભગવાન છે ને આઠે કર્મ ચડીને મોક્ષ વધાર્યા છે, એને વાણી હતી. આ વાણી છે ભગવાનને, આ જયારે મહાવીર ભગવાન હતા ત્યારે વાણી હતી, ત્યારે આ કહેતા.
બરાબર
સમજાણું કાંઈ? પણ મારા બધા પ્રોફેસર નું સાંભળવા જાય નથી એવા પ્રેમથી સાંભળે, કારણ કે એમાંથી કંઈક પેદા થાય છે એટલે કંઈક શીખશું, તો પાસ થશું પછી કંઈક પગાર મળે બે પાંચ હજાર નો. સુન ભાઈ દસ હજાર વીસ હજાર જો ને લાખ ધૂળ છે ને બધી લાખ હોય છે, ધોકા છે માથે. ભગવાન આત્મા ભાઈ તારું હોવા પણ કેટલું છે કેવડું છે તને ખબર નથી. તારું હોવાપણામાં હોવાપણાનું કેવડું ને કેટલું છે એની તને ખબર નથી. આખો હોવાપણે પરિપૂર્ણ પ્રભુ છે, એને તું અલ્પજ્ઞ પર્યાયપણે પણ અને રાજવીશપણે માન, હજી એટલો માન તો પણ તે વિપરીત અભિપ્રાય અને મહાકસાય છે, ત્રિકાળ પરિપૂર્ણનો અનાદર છે અને અલ્પજ્ઞનો આદર છે એવી વિપરીત માનતામાં અનંત દુઃખ અને અનંતી અશાંતિ છે. એવી જ્યાં ગુણાત દ્રષ્ટિ થાય છે, દ્રષ્ટિ ગુણાત થાય છે, પરિપૂર્ણ વસ્તુ હું છું, ભગવાન પરમેશ્વરે જોયો જાણ્યો પ્રગટ્યો એને એવો હું છું, એમ અંતર પરિપૂર્ણ સ્વભાવ જ્ઞાન આવી પરિપૂર્ણ છે, એવા અનંત ગુણ નું પરિપૂર્ણ આખું રૂપ એવી પ્રતીતમાં આવ્યું. કે છે એક એક ગુણ નો આનંદ એવી બધા આનંદ ની દશા પ્રતીત સહિત ભાન સહિત જ્ઞાન આનંદ પ્રગટ્યો એવી દશા ને ધર્મ દશા કહે છે. ધર્મ ની આવી મોજબ છે. ધન્યભાઈ નામ તો શાંતિભાઈ છે. શાંતિ ની શાંતિ ની વાત હાલે સર. અરે એવી શું વાત, જે વસ્તુ નો સ્વભાવ છે તેના સ્વભાવ નું માપ શું હોય? સ્વભાવ જેનો સ્વ સ્વ સ્વભાવ વસ્તુ અને એનો સ્વ સ્વ એટલે કાયમી ભાવ, એ કાયમી ભાવ નું માપ શું હોય? શાંતિ આનંદ એ પરિપૂર્ણ છે ભાઈ. એને કોઈ દી વિચાર કર્યા નથી, કોઈ દી મનન કર્યું નથી, કોઈ દી એની સામે જોવાનો મહેનત કરી નથી.
બરાબર
ભાઈ. હા કે છે અહીં તો એટલું સિદ્ધ કરવું છું કે મિથ્યા દ્રષ્ટિને આચરણ સમજી તે નથી, એમાંથી આ બધા પ્રશ્નો ઉઠ્યા છે ભાઈ. ભગવાન આત્મા પોતાની પરિપૂર્ણ સંપ્રદાય ચૈતન્ય ગુણાદિ એનો આદર નહોતો. અંતર્મુખ અને બહિર્મુખ ની વર્તમાન દિશા કે વર્તમાન રાગ દ્વેષ પુનપાપ એટલો હું એમાં જ દોડ્યો જાય, ગતિ કરીને પ્રણમતો હતો. એ તો મિથ્યા ભાવ, અજ્ઞાન ભાવ, દુઃખરૂપ ભાવ, આકુળતા ભાવ હતો. એને જ આશરો કહેવામાં, એ જ ને દુઃખી કહેવામાં આવે છે એટલે એને આશરો કહેવામાં આવે છે. એની દ્રષ્ટિ જ્યાં ફરે છે ધર્મીની, આ વસ્તુ છે એ કાયમી છે, એની શક્તિઓ કાયમી છે અને શક્તિઓ પણ પરિપૂર્ણ છે, તો હું વસ્તુ પરિપૂર્ણ છું. એવી અંતર પરિપૂર્ણ ઉપર પ્રતીત થતા રાગ ને સ્વભાવની જે એકતા માની હતી એ એકતા તૂટતા પરિપૂર્ણ સ્વભાવની ચેતના જાગી, એ ચેતનામાં આનંદ ને શાંતિ લઈને ચેતના જાગી, એને ધર્મની દશા કહે. શું કહેવા માંગે તો પકડવું પડશે ને પછી, ભલે ન થાય પણ આમ કહેવા માંગે છે.
બરાબર
સમજાણું કઈ તે ભગવાન આત્મા કે છે કે જયારે એ વિપરીત અભિપ્રાય ટળીને પ્રતીત ટળીને પૂરણથી પૂરણ સ્વભાવની પ્રતીત જેવો છે તેવી થઈ, તેથી તેના અનંતા ગુણના પરિપૂર્ણનો સ્વીકાર થયો. તેથી પરિપૂર્ણના સ્વીકારનો જે આનંદ, એક આનંદનો આનંદ, આનંદ પણ છે એનો આનંદ, જ્ઞાનનો આનંદ, શાંતિનો આનંદ, ચારિત્રનો અસ્તિત્વનો આનંદ, વસ્તુત્વનો આનંદ, પ્રમેયત્વનો આનંદ, પ્રભુત્વનો આનંદ, સ્વચ્છતાનો આનંદ, એવા અનંતી શક્તિઓ જે એક વસ્તુમાં છે એ બધીનો આનંદ અંશ પ્રગટ્યો એવી દશાને શુદ્ધ જ્ઞાન ચેતના ધર્મ ચેતના ભાવ ધર્મ કહેવામાં આવે છે. સમજાય? તે પણ સાંભળ્યું તો ખરો, સાંભળવા તો આવ્યા. હું છે આ જ્ઞાન વખત નતો આવ્યો ના, આખી તો છેલ્લે આવ્યા વખત નતો મળ્યો. આપી અમારું પૂરું છે તરફ છેલ્લા ગયા ક્યાંક ગયા હતા ને ફરવા. ઓ સમજાણવામાં અરે ભગવાન તારા ઘરમાં શું છે એ તને ખબર નહીં. પારકા ઘરમાં પગ ત્યાં ગણી નાખ્યા બીજાના. હે અહીં તો એટલી વાત સિદ્ધ કરવી છે આચાર્યને કે ભગવાન આત્મા સમ્યક દર્શન પામતા એને બંધન જ નથી, દુઃખ નથી, આશ્રમ નથી. સમજાય છે? કાંઈ ભલે ગ્રસ્તાશ્રમમાં પીડ્યો હોય, સમકીતી છન હજાર સ્ત્રીના વૃંદમાં પીડ્યો હોય, ચક્રવર્તી ભરત ચક્રવર્તી ઋષભદેવ ભગવાનના પુત્ર તીર્થંકરના પુત્ર છ ખંડનો ધણી 16,000 દેવ સેવા કરે, ઇન્દ્રો જેના મિત્રો, ઇન્દ્રો જેના મિત્રો, સ્વર્ગના ઇન્દ્રો મિત્રો, અંતરમાં દ્રષ્ટિમાં ભગવાન આત્મા પરિપૂર્ણ શુદ્ધ એવી પ્રતીત અને અનુભવ થયો છે. તેથી કહે છે કે આનંદમાં છે, એને આ મારા છે એવો વિકલ્પ નથી અને આ દુશ્મન છે એવો વિકલ્પ છે નહીં. સમજાણું? ચંદ્રના મિત્રને કારણે મારા એમ માન્યું નથી, ને દુશ્મન હોય કોઈ તો એને મારા તારા છે માન્યો, એવી અંતરદ્રષ્ટિ આત્મા ઉપર પડેલી છે. તેથી તેને જ્ઞાતા દ્રષ્ટાપણાની પર્યાય દશા પ્રગટ થતા એ જાણપણાનો સ્વામી છે. એકલો નથી રાગનો સ્વામી, નથી પરનો સ્વામી. એવા ભાવને મોક્ષનું કારણ કહેવામાં આવે, બંધનું કારણ નથી. એવો જાણપણા દેખવાનો ભાવ જે અલ્પજ્ઞપણે વિપરીત પ્રતીતપણે બંધનનું કારણ હતું, એ પરિપૂર્ણની પ્રતીતમાં હવે બંધનનું કારણ ભાવ રહ્યો નથી. કારણ કે પરિપૂર્ણ વસ્તુ છે એ અબંધ સ્વરૂપ છે, એવી અંદર પ્રતીત થતા એના પરિણામમાં પણ અબંધ પરિણામ જ આવ્યા આવે. ધર્મ આવતી છે કે લીલોતરી ન ખાવી, રાતે સ્વાભ્યા કરવો, પણ એવું હોય માણસ આપણું છે, પણ આંબેલ ને એવી બધી સમજે ને બાપુ. એમાં આ આવે ત્યારે ઓલાનો ત્યાગ, રાગનો ત્યાગ એમ કહેવામાં આવે. આ સમજ્યા વિનાનો બધો ત્યાગ રણમાં પોક મૂકવા જેવો છે. સમજાણું કાંઈ બંધનું કારણ નથી. એક વાત થઈ, કયું એક વાત થઈ? વિનાયક ને જ્ઞેય સંબંધ બે પ્રકારે છે. આત્મા જાણનારો છે અને પર વસ્તુ બધી જણાવવા યોગ્ય છે. અરીસામાં બધી ચીજો અરીસામાં પોતાની સ્વચ્છતાને લઈને એ જણાય થાય છે. સામે કેરી હોય, કોલસા હોય, કાંઈ જણાય, એ કેરી કોલસાય નથી. અહીં તો અરીસાની અવસ્થા છે. સામે અગ્નિ હોય, કોલસા હોય, અરીસામાં દેખાય છે ને એ અગ્નિ. અગ્નિ છે ક્યાં? હાથડા ક્યાં? ક્યાં ઉષ્ણ ક્યાં છે? એ તો અગ્નિ ક્યાં છે? ત્યાં કઈ સ્વચ્છતા જણાય છે, અરીસાની સ્વચ્છતા છે. અગ્નિ કોલસા ત્યાં નથી. એમ જ્ઞાન રૂપી અરીસો ભગવાન આત્મા એમાં બધું જણાય છે, એ ચીજ આમાં નથી. એ ચીજ ત્યાં છે, એ જાણે છે. એ સ્વચ્છતા જ્ઞાનનો સ્વભાવ છે, એ હું જ્યાં ભાન થયું કે આ છે એમ જાણે છે. એમાં જાણવામાં આ મારા ને તારા ધર્મીને રહ્યા માટે તેને મિથ્યાતને રાગવે છે નહીં, માટે તેને આશ્રવ નથી. તેથી તેને મોક્ષનું કારણ છે, બંધનું કારણ નથી. હવે બીજી વાત થોડી છે, બીજું જાણપણું એવું છે કે હવે વિનય જ્ઞાયકનો બીજો પ્રકાર નીકળો. કેટલીક વિષયરૂપ વસ્તુનું જાણપણું પણ છે, શબ્દ રૂપ રત્ન પદો અને મોહ કર્મના ઉદયનું નિમિત્ત પામીને ઈષ્ટમાં રાગ અજ્ઞાની વાત કરે છે. હો, એ આવું સંકેત નથી એમ કે છે, આવું મિથ્યાદર્શન છે. બીજું જાણપણું એવું છે, કેટલીક વિષયરૂપ વસ્તુનું સામગ્રી આ વિષય શબ્દ રૂપ રસ ગંધ સ્પર્શ એ પણ છે, અને પોહ કર્મનો બધું અંદર જળ છે નિમિત્ત. ઈષ્ટમાં રાગ કરે છે, આ અનુકૂળ દેખીને રાગ કરે છે. આ બાયડી મારી, આ મકાન મારા, આ પૈસા મારા, એમ મિથ્યાદ્રષ્ટિ જીવ જે ફક્ત જાણનારને જણાવવા યોગનો સંબંધ છે, એ ઉપરાંત છોડીને અતિરેકપણું કરીને આ ઈષ્ટ છે તે રાગ કરવા લાયક છે, અહીં દ્વિષ્ટ એમ અજ્ઞાનીને ઈષ્ટની રાગ સહિતનું જાણપણું છે, તે મિથ્યાદ્રષ્ટિનું જાણપણું છે.
બરાબર
સમજાણું કાંઈ? ઈશ્વરની વસ્તુમાં ક્યાં છે? વસ્તુમાં છે જ
નહીં.
એ વાલામાં વાળી સ્ત્રી કહેવાતી હોય, ઈષ્ટ માનતો હોય, એમાં એને ખ્યાલ આવ્યો કે આ તો કઈક બાર ચલી હાલે છે, અરે આ તો બીજે, હા હા, એ દ્વેષ થઈ ગયો એનો. વસ્તુને કારણે ઈષ્ટ નથી, એની કલ્પનામાં એમ છે કે આ ઈષ્ટ છે. છોકરો એકનો આવ્યો કે 25 લાખની મૂડી હોય, પ્રેમ બહુ હોય, પણ જાણ્યું કાતો ઘરમાંથી ખોદીને ખાટ લઈ જાય છે મારો બાર ચલો, ઘર ખાલી કરી નાખશે, એના એ છોકરા પર દ્વેષ થાય થાય છે કે નહીં? વસ્તુ ઈશ્વર નહીં છે, એની કલ્પનામાં એને ઠીક લાગે તો રાગ કરે, ઈષ્ટ લાગે ઠીક લાગે, અનિષ્ટ લાગે વસ્તુમાં. એની વસ્તુ અનિષ્ટ લાગે, એની વસ્તુ ઈષ્ટ લાગે. વસ્તુમાં કઈ નથી, એનું કોઈ માને તો ઈષ્ટ કહે છે, પ્રતિકોણ. એમ મિથ્યાદ્રષ્ટિ જીવ વસ્તુમાં ઈશ્વર નિષ્ફળ નથી, એ તો જ્ઞેય તરીકે છે. પણ પોતાના સ્વભાવનું ભાન નથી, રણાવાયું ચીજ મારી નથી એની ખબર નથી, તેથી આ મને ઠીક છે આ મને ઠીક એવો મિથ્યા દ્રષ્ટિ જીવ સમ્યક ચૈતન્યને ભૂલેલો રાગને દ્વેષને મિથ્યા અભિપ્રાય કરે છે, તે બંધનું કારણ છે. સમજાણું કાંઈ અરુચિ કરે છે, જોયું ને, ઈષ્ટમાં રાગ કરે છે, ભોગની અભિલાષા કરે છે, અનિષ્ટમાં દ્વેષ કરે છે, ભોગની અભિલાષા. પર વસ્તુને હું ભોગવી તો માટી જળ છે,
શરીર માટી છે,
બાયડીનું શરીર માણસ છે, પૈસા ધૂળ છે, બંગલા જળ છે, એ જળને આત્મા ભોગવે? આત્મા તો રૂપી છે, આત્મા તો વરણગંધર સ્પર્શ નથી, એ વરણગંધર સંસિદ્ધ ભોગવે? પણ આને ભોગવા એવી જે અભિલાષા કરે છે મીઠાશથી, જેમાં સુખ નથી એને સુખરૂપ બુદ્ધિ મીઠાશ કરે છે, એ ભાવ મિથ્યા દ્રષ્ટિનો દુઃખ રૂપ અને બંધનનું કારણ.
બરાબર.
અરુચિ કરે છે, અરુચિ કરે છે, દ્વેષ કરે છે. આ ઠીક નહીં, આ ઠીક નહીં, ઠીક ઠીક નહીં. ઉનાળામાં મનમનનું કપડું સારું લાગે, શિયાળામાં જાડી પચડિયારી લાગે, ઉનાળામાં જાડી પચડિયારી ન લાગે, પછી ચીની છે. બસ થઈ એની દ્રષ્ટિ કલ્પના થઈ, આ કપડું ઉનાળામાં મલમલ ઠીક, શિયાળામાં જાડી કપડી આવું કે આ ઉનાળા ઊંડું કરી, એમાં સારું નરસું નથી. અને એમાં સારું નરસું હોય તો સદાય નરસું જ કરવું જોઈએ. સમજાય છે ગાય? પણ અજ્ઞાની ઈશ્વરની રાગદ્વેષ કરે છે અને મિથ્યા અભિપ્રાયમાં જોડાય છે, એ જ એને બંધનનું કારણે દુઃખરૂપ છે. વિશેષ કે છે.